તારીખ 20/2/1990 સુવિધિના પાના નંબર 3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
યથાર્થ કાર્ય પદ્ધતિ અર્થાત વિધિના સંદર્ભમાં વિચારતા પોતાના પરિણામોનું અવલોકન થવું તે જ યોગ્ય પદ્ધતિ છે. કાર્યની કામ કરવાની રીતમાં પોતાના પરિણામોનું વ્યક્ત થતાં પ્રગટ થતાં પરિણમતા ચાલતા પરિણામોનું અવલોકન અને વિચારમાં એ ફરક છે કે જે પરિણામો વ્યતીત થઈ જાય છે તેનો વિચાર કરવામાં આવે છે. ચાલતા પરિણામ છે એનું તો સીધું અવલોકન થાય છે, એટલે ત્યાં વિચાર હોવા છતાં પરિણામને તપાસવાનું, પરિણામને જોવાનું આ ફરક છે. જ્યારે જીવ પોતાના પરિણામના અવલોકનમાં આવે છે ત્યારે એને બીજા પદાર્થો ઉપરનું લક્ષ્ય છે એ આપોઆપ જ ગૌણ થાય છે. અહીંથી બીજા પદાર્થો પ્રત્યેનું જે વલણ છે એમાં ફેરફાર શરૂ થયો, શરૂઆત થઈ વર્તમાન પરિણામનું અવલોકન કરવાનું છે. જે ચાલ્યા ગયા થઈ ગયા એનું અવલોકન નથી થતું, એનો વિચાર જરૂર થાય છે પણ એનું અવલોકન નથી થતું. અવલોકન તો ચાલતા વર્તમાન વિદ્યમાન પરિણામનું થાય, કેમ કે જે ઉપસ્થિત નથી એ તો સ્મૃતિનો વિષય થઈ જાય છે. જે ચાલ્યા ગયા ભૂતકાળમાં ગયા એ તો સ્મૃતિનો વિષય થાય છે, એને સંભાળીને વિચારી શકે છે પણ ચાલતા પરિણામો છે એનું અવલોકન થાય છે. તે જ યોગ્ય પદ્ધતિ છે અને તે યોગ્ય પદ્ધતિ છે એનું કારણ એ છે કે અવલોકન આ પ્રકારે અવલોકન થયા વિના પરિણામમાં ઉત્પન્ન રસને જીવ પોતે સમજી શકતો નથી. પોતાના પરિણામમાં કેટલો રસ થયો એ ચાલુ પરિણામમાં અનુભવ ગોચર હોય છે, એટલે અનુભવથી સમજવાનો પ્રકાર અહીંયા ઊભો થયો. જ્ઞાનને વિચારથી સમજવું એક વાત છે, અનુભવથી સમજવું બીજી વાત છે, એમ બે પ્રકાર ભિન્ન ભિન્ન છે. વિચારમાં વસ્તુ પરોક્ષ છે, વિચારનો વિષયભૂત પરિણામ પણ પરોક્ષ છે અને અનુભવમાં પરિણામ પ્રત્યક્ષ છે. આમ પ્રત્યક્ષ પરોક્ષનો ફેર એ બહુ મોટો ફેર છે. એટલે એ જ યોગ્ય પદ્ધતિ છે એનું કારણ એ છે કે જીવ પોતાના પરિણામમાં જે રસ ઉત્પન્ન થાય છે એને અવલોકન કર્યા વિના સમજી શકતો નથી. અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા કરે છે, પોતાના પરિણામના રસને તો પકડી શકે નહીં, તત્વનો અભ્યાસ કરે તો એ પણ એક ઉદય થયો કે ચાલો અત્યારે 8-9 શાસ્ત્ર સ્વાધ્યાયનો વખત છે, આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ. અત્યારે બીજી પ્રવૃત્તિ નથી કરવી, દુકાને નથી જવું, બીજો વ્યવસાય નથી કરવો, બીજા કામ નથી કરવા, એ ઉદય થઈ ગયો. એ તત્વજ્ઞાનનો અભ્યાસ માત્ર ધારણા રૂપે પરલક્ષી થઈ જાય છે, સ્વલક્ષી નથી રહેતો પણ પરલક્ષી થઈ જાય છે. એ વિચારમાં જે વાતો આવે છે એને વિચાર્યા કરે છે, આમ હોય આમ હોય કે ન હોય, આમ હોય કે ન હોય, પછી ન્યાયાદી સમજાય તો સંમત કરે, ન સમજાય તો સંમત ન કરે, પણ એ બધો પરલક્ષી ધારણાનો વિષય છે. સંમત કરે તો પણ, સંમત ન કરે એને, તો એને એમ સમજવું કે એને પોતાના જ્ઞાનમાં તેજી વિપર્યાસ ગયો નથી. જે વિપર્યાસ પૂર્વે સંગ્રહ કર્યો છે એ વિપર્યાસ હજી ગયો નથી. નહીં જવાનું કારણ એ પણ છે કે જિજ્ઞાસા નથી. જો જિજ્ઞાસા હોય તો જિજ્ઞાસા પૂર્વક સમજનારને વિપર્યાસ નડતો નથી, કેમ કે એને ખાલી જગ્યા કરી. સાચું શું એ મારે સમજવું છે, સત્યનો અવકાશ ઉભો કર્યો જ્ઞાનમાં. જિજ્ઞાસા છે એ જ્ઞાનમાં સત્ય સમજવાનો અવકાશ ખાલી જગ્યા કરે છે. શાસ્ત્રવાદી સ્વાધ્યાય કે પ્રવચન વખતે જે જીવ જિજ્ઞાસામાં નથી રહેતો એને સત્ય આવે, એની સામે પોતાનો વિપરીત સંસ્કાર સંગ્રહાયેલો હોય તો એ સત્ય સંમત ન થાય. એને એટલે ત્યાં શું છે કે એને તો પોતાનો સંસ્કારનું બળ છે, એટલે એને થાય છે કે આ મને બરાબર નથી લાગતું, અથવા તો આ મને સમજાતું નથી. એ કેવી રીતે છે, પણ સમજાતું નથી ને સમજવા માટે જિજ્ઞાસા તીવ્ર કરે તો સમજાઈ જાય છે. પણ જિજ્ઞાસાના અભાવમાં એ એમ વિચારે છે કે આમાં કંઈક બીજી રીતે વાત હોવી જોઈએ, આમ ન હોય, પોતે માનેલું છે એ પ્રકારે એ શાસ્ત્રના કથનને બીજા કથનને એમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે, ખોટો પ્રયત્ન કરે છે. પોતાની માન્યતા અનુસાર શાસ્ત્રના કે જ્ઞાનીના વચનોને ઘટાડવાનો પ્રયત્ન કરવો એ પોતાના વિપર્યાસને અને વિપરીત રૂચિને પોષણ કરવાનો પ્રકાર થઈ જાય છે. તો એ તો ખૂબ નુકસાનનું કારણ થશે. એટલે તો શું કે એને તો એ સમજી શકશે ને પોતાના પરિણામોને જ નહીં સમજી શકે. ત્યાં પોતાના પરિણામને નહીં સમજી શકે તો ઓલું બધું તો કલ્પનાએ ચડવાની વાત થઈ ગઈ. બાકીની જે સમજણ છે એ કલ્પના માત્ર થઈ ગઈ. એવું પરલક્ષી જ્ઞાનમાં બને છે. એવો જે પરલક્ષી ધારણાનો ઉપયોગ છે, પરલક્ષી ધારણા છે, એનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે એનો કોઈ અમલ થઈ શકતો નથી. એ ધારણા એને કામમાં નથી આવતી. ધારણા પડી રહી છે ઉદયકાળે તીવ્ર રસથી સુખ દુઃખને હરકશોકને કસાઈને વેદી લઈએ છે, ભોગવી લઈએ છે, પણ એને કાંઈ એનું જ્ઞાન કામમાં આવતું નથી. ધારણા જ્ઞાન છે એ અધર રહી જાય છે. શ્રીમદજી પૂછે છે ઘણીવાર કે દેહને આત્મા ભિન્ન છે એવું તું સમજો ત્યારે શરીરમાં અશાતા થઈ એ વખતે તારું દેહ ને આત્મા ભિન્નતાનું જ્ઞાન ક્યાં ગયું એમ પૂછે છે. એનો અર્થ આ છે કે ચાલતી અશાતા વખતે તારા ઉદય વખતે તું આ ધારણાને લાગુ કરશ કે નહીં, કોઈ પ્રયત્ન થાય છે કે નહીં, કે ખાલી અધરથી જ બધું ચાલે છે. એટલે એવી ધારણાનો કોઈ અમલ થઈ શકતો નથી, ઉપયોગ એટલે વ્યવહારમાં એ આવી શકતો નથી. અને તેવી ઉપદિષ્ટ ધારણા પછી એ ધારણાનો શું પ્રયોગ કરે, શું ઉપયોગ કરે કે પ્રાય કૃત્રિમતાને ઉત્પન્ન કરે છે. પછી જે વાત એને સમજમાં આવી છે એ સમજ અનુસાર સહજ પ્રવૃત્તિ થવાને બદલે કૃત્રિમ પ્રયત્ન કરે છે. અને એ કાર્ય ધારણા અનુસાર એનું કાર્ય કરવાની કર્તૃત્વ બુદ્ધિ કૃત્રિમતામાં ઉત્પન્ન થયા વિના રહેતી નથી. એવી કર્તૃત્વ બુદ્ધિથી ધારણાનો વિષય પરિણમી જાય, ચરિતાર્થ થાય એટલે પરિણમી જાય એ પ્રકારે એ પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં ભૂલ છે, પુરુષાર્થની ભૂલ છે. દાખલા તરીકે કે એમ સમજણમાં આવ્યું કે આત્મા જે ધ્રુવ તત્વ છે એ ધ્રુવ તત્વ અનંત ગુણનું નિદાન છે. જીવને અનાદિનો વ્યવહાર લઈના વિષયનો પક્ષ છે, પર્યાયનો પક્ષ છે, ભેદનો પક્ષ છે, તે છોડવા જેવો છે. અને ત્રિકાળી ધ્રુવ ઉપર જોર દેવા જેવું છે. આટલી વાત ધારણામાં લીધી કોઈ જીવે તો કે હવે શું કરવું, કે ત્રિકાળી ધ્રુવનો જ વિચાર કરવા, વિકલ્પ પણ એનો, વિચાર પણ એનો, અને વાત કરવી તો એના ઉપર જ જોર દેવો. કેમ કે આપણે એમ સમજ્યા છીએ કે પર્યાય ઉપર ને ભેદ ઉપર જોર દેવા જેવું નથી, અને ત્રિકાળી ઉપર જોર દેવા જેવું છે. માટે ત્રિકાળી ઉપર જોર દેવા પડે પોતાની વાતોમાં, પોતાના પ્રવચનમાં, કે પોતાના વિચારમાં, કે વિકલ્પમાં. એ કૃત્રિમ પ્રયત્ન છે, કર્તૃત્વ બુદ્ધિથી થતા પરિણામ છે, અને એ પરિણામથી કદી ધ્રુવ સુધી પહોંચાતું નથી. એટલે એ પ્રકાર ઊભો થઈ જાય છે. નહીતર સામાન્ય રીતે એમ જોવાય છે કે જીવનું વજન વેદ અને પર્યાય ઉપર છે, નિમિત્ત ઉપર છે, કે જીવનું વજન શ્રદ્ધાના વિષયભૂત ત્રિકાળી તત્વ ઉપર છે. હવે જ્યારે એમ ખ્યાલ આવ્યો કે નહીં, આ જીવનું વજન તો ત્રિકાળી ઉપર છે, અને અધ્યાત્મનો વિષય કહે છે, અધ્યાત્મ તત્વ તો ત્રિકાળી આત્મા છે, તો હવે ત્યાં ફરીને પરીક્ષા કરવાનો પ્રસંગ ઉભો થાય છે કે એ કૃત્રિમ છે કે સહજ છે. એમાં બે પ્રકાર પડે છે. કૃત્રિમતા પણ કરે છે કેટલાક જીવો, જેને યથાર્થ લાઈન છે એને સહજતા આવે છે. જેને ધ્રુવ તત્વનું ભાવભાષણ થયું, એ ભાવભાષણ પૂર્વક જેને મહિમા અને રુચિ ઉત્પન્ન થઈ, એનું વજન સહજ જાય છે. પણ જેને ભાવ ભાષ્યો નથી, પરલક્ષી ધારણામાં વિચારી લીધું છે કે આના ઉપર વજન દેવા દેવું છે, માટે દીધે રાખો, અને એમને દેવા માંડે, ત્યારે ઘણા જીવોને ભૂલ પણ થાય છે કે આની વાત બરાબર લાગે છે, આ કે છે એ બરાબર છે. ગુરુદેવે પણ ત્રિકાળી ધ્રુવનું જ વજન કરવાનું કહ્યું છે, અને આ પણ ત્રિકાળી ધ્રુવ ઉપર જ વજન આપે છે. એવી રીતે નથી બનતું. ત્યાં આપ બીજો પ્રકાર છે, એ વિપરીત પ્રકાર છે, ખોટો પ્રકાર છે, અને એનાથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. પોતે બફમમાં રહી જાય છે કે હું બરાબર ધ્રુવ ઉપર જ વજન આપું છું, અનંત ગુણના નિધાન ઉપર વજન આપું છું, એવી જાતના ભ્રાંતિમાં પોતે રહી જાય છે. એક ભ્રાંતિ નવી ઉત્પન્ન થયેલી ગ્રહિત મિથ્યાત્મક પ્રકાર છે, ગ્રહિત મિથ્યાત્મક પ્રકાર છે. કઠણ પડે એવી વાત છે, પણ નગ્ન સત્ય આવું છે, એ ગ્રહિત મિથ્યા ત્યાંથી ઉત્પન્ન થઈ જાય છે. જે કાર્ય પદ્ધતિ નથી એ રીતની ભૂલ છે, બુદ્ધિપૂર્વક. ભાવભાષણ થવું જોઈએ, પણ ભાવભાષણ થવા અર્થે બહુ સહેલો ઉપાય તો સત્પુરુષના ચરણ સેવન સિવાય બીજો ઈથી સહેલો ઉપાય કોઈ નથી. અને ત્યાર પછી પોતે જિજ્ઞાસામાં, ભાવનામાં રહી અને અવલોકન કરે. અવલોકન કરતા એને રાગની જાતિ, જ્ઞાનની જાતિ પરખાય, અને એમાંથી ભાવ ભાષણ થાય. એ તો વિષય આવશે, એનો તો વિસ્તાર છે. આજે 15 પાના છે, એનો જ વિસ્તાર છે કે કઈ રીતે આગળ ચાલવું છે. ખોટી રીત શું છે એ આપણે સમજી લેવી, સાચી રીત શું છે એ સમજી લેવી. એટલે ભ્રાંતિમાં રહેવાનું આપણને કારણ થાય નહીં, ભ્રાંતિથી દોરાવાનું પણ આપણને કારણ થાય નહીં. બે વાત થઈ ને ક્યાં જાય, સહજ ભજન ક્યાં જાય? એમાં તો શું છે, છૂટો પડતો નથી તો ભજન કેવી રીતે જશે? વજન યથાર્થપણે તો ધ્રુવ વસ્તુ જ્ઞાનમાં હોય તો વજન સાચું જાય, પણ ધ્રુવ વસ્તુ જ્ઞાનમાં જ ના આવતી હોય ને કલ્પના માત્ર હોય, અથવા રાગના આધારે આ વાત સમજાણી છે અને એને કૃત્રિમતાથી અમલ કરવા માગે છે, તો એ તો કામ થવાનું નથી. જ્ઞાનના આધારે અંશત જ્ઞાનનો અભાવ કરીને, ગુરુદેવના પ્રવચન પ્રમાણે અંશે જ્ઞાનનો અભાવ કરીને 144 નું પ્રવચન શતાબ્દી અંકમાં એ રીતે નિર્ણય કર્યો હોય અને ભાવ પાછો હોય તો એનું વજન લઈ જવું નહીં પડે કૃત્રિમતાથી, સહજ જ થશે. માણસ દુનિયામાં પણ એમ કહે છે કે પરાણે પ્રીત ન થાય, પ્રીત કોઈ પરાણે કરવાની કરાવવાની ચીજ નથી, તો દુનિયામાં લોકો સમજે છે ને. તો આ પોતાના આત્માનો પ્રેમ કહે છે કેમ છે કે અનંત ગુણનું નિધાન પોતાને ભાસ્યું પોતામાં તો સહેજે વલણ બદલાશે, જો ભાસ્યું નથી તો એની કૃત્રિમતા કરવાથી તો કાંઈ હાથમાં આવવાનું નથી. એમ છે એ સૌથી સુગમ ઉપાય છે, કેમ કે ભૂલ ક્યાં થાય છે એ સત્સંગમાં ખબર પડે છે. સત્સંગ વગર પોતાની ભૂલ પોતાને નથી સમજાતી, એટલે એ મુખ્ય વાત છે. અને અંદરમાં પોતાની તૈયારી હોવી જોઈએ. પછી એટલો નિયમિત કામ કરતું નથી એ સિદ્ધાંત છે, જો પોતાની તૈયારી નહીં હોય તો આ સંઘ પણ અનંત વાર થઈ ગયો છે, એકવાર આ ભાવમાં થઈ જશે, એનું એ છે. તો બધું પૂર્વાનુકૂળ યથાર્થતા વિના, હા સંતુલન આવે જ નહીં. અયથાર્થતામાં તો એકાંત થઈ જ જાય, ક્યાં એકાંત થાય ખબર પડે નહીં. એટલે એ ધારણા છે એ પ્રાય કૃત્રિમતાને ઉત્પન્ન કરે છે, કૃત્રિમતાને ઉત્પન્ન કરે છે. એટલે કે ધારણા અનુસાર કાર્ય કરવાની કર્તૃત્વ બુદ્ધિથી ધારણાનો વિષય ચરિતાર્થ થાય, ધારણાનો વિષય પ્રમાણે પરિણામ આવે પોતાને, એમ કરવાનો પોતે કૃત્રિમ પ્રયત્ન કરે છે. તેથી ખરેખર તો તત્વનો અભ્યાસ સ્વલક્ષી અથવા આત્મલક્ષી હોવો ઘટે છે. આ એક શિસ્તનો સિદ્ધાંત છે, શિસ્તનો નિયમ છે કે તત્વનો અભ્યાસ જ આત્મલક્ષી કરવો, તત્વનો અભ્યાસ કદી પરલક્ષી કરવો નહીં. પોતાના આત્માને લક્ષ્યમાં રાખીને, પોતાના આત્માને કેન્દ્ર સ્થાનમાં રાખીને, લક્ષ્યમાં કેન્દ્રિત કરીને તત્વનો અભ્યાસ કરવો, તો એ જે તત્વ અભ્યાસની અંદર જે તે ભાવો સંબંધીનું વિશ્લેષણ આવશે એ પોતાના આત્મા પરિણામ સાથે મેળવતો જશે. આત્મલક્ષી હશે તો મેળવશે, નહીંતર મેળવણી નહીં કરે, પોતાના પરિણામ સાથે મેળવણી નહીં કરે, એમને એમ શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ મતાર્થ કરીને પૂરું કરી નાખશે. એમ મને સમજાય ગયું. હવે તત્વનો અભ્યાસ આત્મલક્ષી હોવો જોઈએ અને પરલક્ષી નહીં હોવો જોઈએ, એનું કારણ કે પરલક્ષીમાં કેટલું નુકસાન છે અને આત્મલક્ષી સ્વલક્ષીમાં કેટલો લાભ છે એના કેટલાક મુદ્દા અહીંયા સ્પષ્ટ કર્યા છે. સ્વલક્ષી જ્ઞાન જ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે, પરંતુ પરલક્ષી આગમ જ્ઞાન અનાદિ વિપરીત શ્રદ્ધાને પલટાવવાને સમર્થ નથી. આ એક સમસ્યાનો અહીંયા ઉત્તર છે કે ઘણા મુમુક્ષુ આપણે વિચારે છે કે અમે તો આગમ અનુસાર માનીએ છીએ, ગુરુદેવના પ્રવચનો પણ બરાબર સમજાય છે, પણ હજી શ્રદ્ધામાં જે સમ્યક દર્શન થવું જોઈએ એ પલટો નથી ખાતો. ભૂલથી એવો પણ વિચાર કરે છે કે આપણો પુરુષાર્થ હજી ઉપડતો નથી એટલે શ્રદ્ધા નથી થતી, પણ આપણી સમજણ તો બરાબર છે, કેમ કે આગમની સાથે આપણે કાંઈ વિરોધ આવતો નથી, ગુરુદેવના પ્રવચનો સાથે પણ આપણને વિરોધ આવતો નથી. વિરોધ આવે એનો તો કાંઈ વિચાર કરવા જેવો નથી, એને તો એમ ઊંધા લાકડા હવડા કરે છૂટકો છે. પણ જેને વિરોધ નથી આવતો એનું કારણ એની સમજણ બરાબર છે એમ નથી, એની સમજણ પર લક્ષી છે. અને જેમ રાગમાં છે ને, એમાં લીધું છે, નીચે જ લીધું છે, જેમ રાગથી વિપરીત શ્રદ્ધા પલટાવી શકાતી નથી, એટલે રાગમાં વિકલ્પમાં શ્રદ્ધાને પલટાવવાનું સામર્થ્ય નથી, તેમજ પરલક્ષી જ્ઞાન પણ સમ્યક શ્રદ્ધાને ઉત્પન્ન કરવા અસમર્થ છે. પરલક્ષી ધારણા જ્ઞાન છે એ શ્રદ્ધાને, અવળી પડેલી શ્રદ્ધાને સવળી નહીં કરી શકે, નિમિત્ત નહીં થાય નહીં. કેમ કે દર્શન મોં ત્યાં મંદ થતો નથી, દબાય કેવી રીતે? પ્રથમ તો દર્શન મોહનો ઉદય અનુદય થાય છે, એ તો ઉપશમ થાય ત્યારે જ અનુદય થાય છે. પહેલો ત્યાં સુધી ઉદય મટતો નથી, અને ઉદય હોય એને એનું જોડાણ અને દર્શન મોહ ભાવમાં આવ્યા વિના રહે, એ તો નિયમબદ્ધ છે. એવા કેટલાક નિયમોને લઈને કર્મના ઉદય સાથે અનિવાર્ય જોડાણ જીવના પરિણામનું કોઈ એક તબક્કે થતું જોઈએ. નિરૂપણ શાસ્ત્રમાં કર્યું છે તો લોકો એમ ચોટી પડ્યા કે કર્મ ખસે તો જ હવે આપણે કંઈ કરી શકીએ, માટે કર્મને ખસેડવા પ્રયત્ન કરે, નહીં તો ઉદય છે ત્યાં સુધી જોડાવવું જ પડશે. પણ એવું નથી, પોતે પ્રયત્ન કરે છે ત્યારે ઉદય સ્વયં અનુદય રૂપ થઈ જાય છે. કર્મોના પરમાણુ હોય છે પણ ઉદયમાં આવી શકતા નથી, અને એનું કારણ જીવનો પુરુષાર્થ છે, સ્વલક્ષી, એને કારણે સ્વલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી પુરુષાર્થ છે. એટલે જેમ રાગમાં શ્રદ્ધાને સમ્યક કરવાનો શક્તિ નથી, સમર્થ પણ નથી, એમ જ પરલક્ષી ધારણા જ્ઞાનમાં પણ શ્રદ્ધાને સવળું કરવાનો કોઈ તાકાત નથી, સમર્થ પણ નથી. તો કેવી રીતે થાય છે કે એક સ્વલક્ષી જ્ઞાન જ પ્રતિને ઉત્પન્ન કરે. દીપચંદજીએ લીધું કે અવલોકન કાળે જો પોતાને પ્રતીત આવે, એટલે વિશ્વાસ આવે, એ જ્ઞાનની પર્યાય છે, તો એવું જ્ઞાન કારણ છે અને સ્વાનુભવ કાર્ય છે. પ્રતીતિ સહિતનું જ્ઞાન તે કારણ છે, સાધન છે, અને શુદ્ધોપયોગ થવો તે અનુભવ થવો તે સાધ્ય છે, એવી વાત લીધી છે. તો એ આ રીતે લીધી છે કે પ્રતીતિ ક્યારે આવે, કે સ્વલક્ષી જ્ઞાનથી એને જ્ઞાન સ્વભાવ સમજાયો હોય, અને સ્વલક્ષી જ્ઞાનથી અવસ્થામાં ઉત્પન્ન થતા વિભાવની વિપરીતતા, વિભાવની મલિનતા અને વિભાવનું દુઃખ ત્રણેયને જોયું હોય, વિચાર્યું હોય નહીં પણ જોયું હોય, અનુભવથી જોયું હોય એને, તો એને પ્રતીતિ આવે કે અહીંથી ખસાય અને અહીંયા જવાય. નહીતર સહજ છે એ વલણનો ફેરફાર બની શકતો નથી, આ સહેજે બને છે. વિભાવ રસ છે એના અવલોકનથી વિભાવ રસ તૂટે છે, રસ ભંગ થાય છે. કોઈ પણ ચાલતા વિષય સંબંધી રસના પરિણામ હોય એમાં બીજો કશાય ઉત્પન્ન થાય તો એ રસ તૂટે. તો એમાં હું તો જ્ઞાન તત્વ છું એમ જો એમાં લઈએ, આ વિભાવ રસ અને મારા જ્ઞાનમાં, એટલે મારામાં ને વિભાવ રસમાં જુદાપણું છે, એક નથી, તો રસ તૂટી જાય. એટલે એ રીતે અવલોકનથી વિભાવ રસ મંદ થાય તો દર્શન મોહનો રસ પણ મંદ થાય. જેમ જેમ દર્શન મોહનો અનુભાગ ઘટે તેમ એને ભાવ ભાષણ આવે, તેમ એ સમ્યકની સમીપ જાય, નજીક જઈ શકે છે, એથી શ્રદ્ધા પલટે છે. એ વગર શ્રદ્ધા પરલક્ષી જ્ઞાન અંગ પૂર્વનું કરી બેસે, 11 અંગ ને 9 પૂર્વ સુધી, અને અભાવી કરે પણ છે, એથી કોઈ શ્રદ્ધા પલટતી નથી. સ્વલક્ષ્મી સ્વલક્ષી જ્ઞાન ગુણને એટલે કે સ્વભાવને સાધી શકે છે, પરંતુ પરલક્ષી જ્ઞાન વિકલ્પ વૃદ્ધિમાં પરિણમે છે, અથવા પ્રાયઃ શાસ્ત્રીય અભિનિવેશ આદિ દોષને સાધે છે. એક ગુણને સાધે છે, એક દોષને સાધે છે. ભલે આગમ અનુસારનું જ્ઞાન હોય, પણ જો સ્વલક્ષી પ્રકાર હોય એટલે યથાર્થ પ્રકાર હોય તો એ સ્વભાવને ને ગુણને ઉત્પન્ન કરશે. જો પરલક્ષી છે તો કાં તો વિકલ્પ વધી જશે એના, શાસ્ત્રો સંબંધીના વિચારના વિકલ્પ અને વમળ વધી જશે એના, અને એમાંથી શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થયા વિના રહેશે, એટલે એ દોષને ઉત્પન્ન કરનારું થઈ ગયું. શાસ્ત્ર જ્ઞાન કરે અને દોષને ઉત્પન્ન કરતો જાય. બોલો, જે શાસ્ત્ર દોષના અભાવમાં નિમિત્ત થવા યોગ્ય છે એવું જે આગમ, હવે બીજું એને હું સાધન થયું કયો, જે સાધનથી પોતે દોષ મટાડીને ગુણ સાધી શકે એ જ સાધન દ્વારા એ જો દોષને સાધતો હોય પછી તો કોઈ જગ્યાએથી ઉગરવાનો આરો નથી. તત્વજ્ઞાનના અભ્યાસમાં સ્વલક્ષી જ્ઞાન અને પરલક્ષી જ્ઞાનનું મહત્વ બહુ છે, ઘણું મહત્વ છે. એટલે પોતે દોષને સાધતો થઈ જશે. ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં બે ફાંટા પીડ્યા, એનું શું કારણ થયું? કે જે ભાવલિંગી આચાર્યો હતા એની આજ્ઞાની અવગણના કરી છે પહેલા, એ લોકોને અત્યારની જેમ કોઈ સંસાર કુટુંબ પરિવાર નહોતો કે ભાઈ ચાલો પૈસા હતો મહેનત કરે, પણ માન ખરું, માનને છોડી શક્યા. શિથિલાચારે આચરણનો દોષ નહોતો ત્યાં, પહેલા શ્રદ્ધા ભ્રષ્ટ થયા હતા, પછી આચરણમાં શિથિલતા આવી છે. એ વાત ભગવાન કુંદકુંદાચાર્ય અષ્ટપાવમાં લીધી છે, દર્શન ભઠ્ઠા અને સિજંતી, ચરિત્ર ભઠ્ઠા સિજંતી, 49માં એ વાત લખવી પડી. એનું કારણ એ છે કે પહેલા દર્શન મોહમાં આવરી થઈ ગયા, પછી ચારિત્રમાં તો ગડબડ થયા વિના રહી, અને કદાચ ચારિત્ર બરાબર પાડે તો કે એનો પછી અર્થ નથી, પણ એ ફેરફાર થયા વિના રહીને દોષ જ્યારે જન્મે છે, દર્શન મોહનો જન્મ થાય, પછી ચારિત્ર મોહ ઉપર એની સરક્રમે કરીને આવ્યા વિના રહી. એ વિદ્યમાન આચાર્યની અવગણના નથી, એ જીનેન્દ્રની આજ્ઞા ઉપર પગ મૂકવાની વાત છે. એમ સત્પુરુષની અત્યારે અવગણના, એ અવગણના નથી, એ જીનેન્દ્રની આજ્ઞા ઉપર પગ મૂકવાની વાત છે. એ મોટી વાત છે, એ વાત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આગળની કોઈ વાત સમજાય એ બની શકવા યોગ્ય નથી. પણ જે આચાર્યો ક્ષેત્રાંતર કર્યું અને જેમણે ન કર્યું, તો જો ટકી ગયા હોત પોતાના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં તો પ્રાણ જાય તો કઈ વાંધો નથી એમ. પણ દર્શન મોહ થાય ત્યારે શરીરની એકત્વ બુદ્ધિ તો થઈ જ જાય, ત્યારે દર્શન મોહથી આવરી થાય ત્યારે શરીરની એકત્વ બુદ્ધિ થઈ જાય, શરીરની એકત્વ બુદ્ધિ થઈ જાય એટલે યાચના વૃત્તિ પહેલી ઊભી થાય. કેમ કે મુનિને તો કોઈ એમ સ્થળ આધાર નથી, કાં તો નિરાલંબી એવો પર પોતાના પરમાત્માના આધારે મસ્ત થઈને રહીએ, અને કાં તો બારમાં દિનતા કરવી પડે, નાહાર પાણી આપો. એનો દુર્ભિક્ષ હતો એટલે લાંબો હાથ કર્યા વગર આપે કોણ? જેને પોતાને પેટમાં ખાવાનું હોય સંસારી પ્રાણી બીજાને ક્યાં દેવાનો હતો? દાન કોણ કરે છે? ખાતા પીતા વધારે છે એ કરે છે, કે જેને ખાવા પૂરતું ન મળતું હોય એ કરે છે? કોણ કરે છે? કોઈ સંસારમાં તો એ પરિસ્થિતિ રહી નહીં દુકાળના કારણમાં. અમને યાચનામાં આવવું પડ્યું ચિંતામાં, મને પણ તૂટી ગયું, મને પણ તૂટ્યું એટલે ભગવાનની આજ્ઞા ઉપર પગ દીધો. હવે ક્યારે ન તૂટત કે આ ભાવલિંગી આચાર્ય હતા એની આજ્ઞા મારી આવ તો વાંધો. વાત નાની દેખાય, કામ મોટું એમાંથી જબરજસ્ત ગડબડ એવી ઊભી થઈ કે આજે મત ફાલી ફૂલીને ચાસડા પોટલા વાળો થઈ ગયો. એ વખતે તો દિગંબર મુનિઓ છતાંબર થયા, મૂળમાં તો દિગંબર મુનિઓ છતાંબર થયા. આજે કોઈ દિગંબર લોકો એમ કહે છે કે ભાઈ અત્યારના મુનિઓને માનો, કેમ કે દેશકાળ અનુસાર થોડુંક આપણે ચલાવો, મોટું મન રાખો, જીવતું મૂકો. એ ખરેખર દિગંબરના વેશમાં શ્વેતાંબર થવાની વાત છે. હા, તો બધું શું કે એક ઘાને બે કટકા જેવી વાત કરતા. કોઈ પણ બાને એને માનીએ છે એવો દેખાવ કરાય, લોભ થી, મોહ થી, ભય થી, કોઈ બાને ન થાય. એમને માપ હોય છે, મુનિ દશામાં પણ માપ આવી જાય છે. અમુક હદે જો મુનિ દશામાં એનો પરીક્ષા કાળ છે, જો ટકી ન શકે સીધા મિથ્યાત્મા આવી જાય, જેમ કે સંલેખનાનો કાળ છે. સૌથી વધારેમાં વધારે પરીક્ષા કાળ પ્રાણ છૂટે એવો પ્રસંગ ઉત્પન્ન થાય તે છે. ટૂંકામાં દુર્ભિક્ષમાં શું થાય? આહાર પાણી ન મળે, પ્રાણ છૂટી જાય. સંલેખના લેવી પડે. સંલેખનામાં કોઈ મુનિ હોય તો બીજા મુનિઓ કેમ એને સંગ કર્યા છે? સંલેખનામાં ટકાવા જાય છે કે જો આને આ વેદનામાં અને આ પ્રતિકૂળતામાં આ નહીં ટકી શકે, આ મુનિ આનું મરણ બગડી જશે, સમાધિ મરણ નહીં થાય, મિથ્યા દશામાં મરણ થઈ જશે. છૂટ્યું, સમ્યક છૂટ્યું એટલે ખલાસ. એ તો જેવો બીજો મિથ્યા દ્રષ્ટિ એવો જ આ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એટલે એ કાળે બધા બીજા મુનિઓ પણ નિમિત્ત પડે છે. ત્રીજું કે સ્વલક્ષી જ્ઞાન, અનુભવમાં આવતા ભાવના ઊંડાણમાં જાય છે. અવલોકન શું કામ કરે છે? કે જે ભાવો અનુભવમાં આવી રહ્યા છે, ચાલે છે, અનુભવાઈ રહ્યા છે, એ ભાવના ઊંડાણમાં જાય છે અવલોકન વખતે. વિચારમાં એટલું ઊંડાણમાં જવાની શક્તિ નથી રહેતી. સામે પ્રસંગ ઊભો છે એટલે એના ઊંડાણમાં જાય છે. જેથી સ્વભાવ અને વિભાવ જાતિની પરખ આવવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે. અનુભવમાં આવતા બે જાતના ભાવ છે, જ્ઞાન છે એ સ્વભાવ જાતિનો ભાવ છે, અને વિભાવ કષાય છે એ વિભાવ જાતિનો ભાવ છે. તો એના ઊંડાણમાં વારંવારના અવલોકનથી એના ઊંડાણમાં ગયેલું જે જ્ઞાન, એને પરપદાર્થ સાથે તો સંબંધ રહ્યો નહીં. વાત આવી ગઈ, અંદરની રમત થઈ ગઈ બધી, એને એ ઊંડાણમાં જતા બેની જાતિની પરખાવવાની યોગ્યતા આવે છે. નહીતર જીવ મોટે ભાગે કષાયની મંદતામાં ઉત્પન્ન થતી શાંતિમાં છેતરાઈ જાય છે કે ચાલો મને તત્વજ્ઞાનનો અભ્યાસ છે એટલે આકુળતા ન થઈને શાંતિ રહી. આપણે લોકો બોલે છે ને કે આ ગુરુદેવનું સમજ્યા છીએ એટલે આપણને શાંતિ રહે છે, આ ન સમજાવો તો અત્યારે બહુ આપણે આકરા કર્મ બંધાય એવા પરિણામ કરી બેઠા હોત. કોઈ મરણ આદિ પ્રસંગ થાય છે, સ્વજનનું મરણ થાય ત્યારે માણસના પરિણામ કોઈ ધારણા જ્ઞાનથી રાખે છે મંદ, તો એને લાભ સમજે છે જ્ઞાનનો. એટલો તો લાભ થયો, એ ટેમ્પરરી મન થયા છે. ધારણા જ્ઞાનમાં કોઈ શક્તિ નથી ગુણને ઉત્પન્ન કરવાની, અને એ શાંતિ એ કોઈ આત્માની શાંતિ નથી, એ પણ કશાય નવો વેશ લઈને આવ્યો છે, નવું રૂપ ધારણ કરીને આવ્યો છે. તને મોહ થઈ ગયો રૂપ બદલાણો, એમાં કશાય કે આ કશાય આ શાંતિ હારી છે, એ વ્યામોહ થઈ ગયો. દુઃખમાં શાંતિ માની એટલે વિપરીતતા સાધી. એવું જ છે, ધારણા જ્ઞાન જ્યારે ઘેનનું ઇન્જેક્શન છે થોડીક વાર શાંતિ રહી, ખરેખર શાંતિ નથી. અંદર અંદર અશાંતિ ધરબાઈને પડેલી છે, ભારો ભાર રૂંધાયેલો કશાય, જેને કહે છે પૂજ્યબેનશ્રી ભાષા એવી છે, એ રૂંધાયેલો કશાય છે, ખરેખર શાંતિ નથી. જ્ઞાન વગરનો વૈરાગ છે ને રૂંધાયેલો કશાય છે, અને ખોટી રીતે દબાયો છે, દમન કર્યું છે, એ પાછો ઉછળીને ડબલ જોરથી કામ કરવા માંડી જશે. ફરીને સ્વલક્ષી જ્ઞાન છે તે અનુભવમાં આવતા ભાવના ઊંડાણમાં જાય છે. અનુભવમાં જ્ઞાન અને રાગ બંને અનુભવમાં આવે છે, એ બેના ઊંડાણમાં જાય છે, અને આ ભાવ સ્વભાવ જાતિનો છે, આ ભાવ વિભાવ જાતિનો છે, એવી પરખ એટલે ઓળખાણ થવાની યોગ્યતા આ અવલોકનથી સ્વલક્ષી જ્ઞાનમાં આવે છે. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી અનુભવની લાઈન ખુલે નહીં, રસ્તો ખુલતો નથી. પરંતુ પરલક્ષી જ્ઞાન તો સ્થૂળપણે ઉપર ઉપર પ્રવૃત્તિને માત્ર ધારણા કરી લે છે. સ્વલક્ષી જ્ઞાનમાં આટલું કામ થાય છે, પરલક્ષી જ્ઞાન તો કે સ્થૂળ સમજણ કરી એને ઉપર ઉપર પ્રવર્તે છે, ખબર નથી. અરે ઘણા એ પૂછે છે કે અવલોકન એટલે શું, આપણી નવું શું છે, નવું લાગે છે અવલોકન એટલે શું, એનો અર્થ શું થયો કે અત્યાર સુધી બધી વાત ઉપર ઉપરની ધારણામાં સ્થૂળ સમજણથી વિચારી છે, ત્યારે અવલોકન કર્યું પોતાના ભાવ. ચાલતા પરિણામ, ભૂતકાળના નહીં, થઈ ગયેલા નહીં, ચાલતા પરિણામ ઉપર વોચ ચોકીદાર બેસી જવો જોઈએ. મોટો ફેર એ પડે છે કે જેમ તમે કોઈ બંગલામાં ચોકીદાર દરવાજે બેસાડી દો તો એ કૂતરા મીંદડાને અંદર જવા નહીં દે. કોઈ ન બેઠું હોય તો ગમે એ કરી જાય. એમ પરિણામ ઉપર વોચ આવ્યો એટલે અમસ્થા કૂતરા મીંદડા નહીં ઊભા થાય અંદર આવવા. મોટો ફેર તો આ પડશે. એ સિવાય એ અભ્યાસ સ્વભાવ જાતિને ઓળખતા જ્ઞાન તત્વ એવું જે આત્મતત્વ એની ઓળખ કરી લેશે. સામે વિભાવ જાતિની ઓળખ થશે એટલે કષાયનો એક કણ, મનની શાંતિનો એક કણ એને પરખાઈ જશે કે આ વિભાવ છે. ઘણી મનની શાંતિ હોય ને ઘણી સાતા ઉપત્તિ હોય તો પણ પકડી લેશે કે આ જ્ઞાન નથી આ રાગ છે. અને જ્યાં સુધી એવી રાગ અને જ્ઞાનની સાંધ પકડાય એની અંદરમાં ત્યાં સુધી પ્રજ્ઞા છીણી ભેદ પાડવા માટે ભેદજ્ઞાન કોના ઉપર કરશે? અને ભેદજ્ઞાન વગર અનુભવ આવશે ક્યાંથી? અનુભવ વગર સમજ નિદ્રા ક્યાંથી છે? આ સીધી વાત છે. જ્ઞાન કેમ કહેવાય? આ તો વિજ્ઞાન છે, સાયન્સ છે. વિજ્ઞાનને વિજ્ઞાનની પદ્ધતિથી સમજવું પડે. સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળે છે જેને લીધે સ્વરૂપ સ્થિરતાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. આ ચારિત્રનો બોલ છે. પહેલા શ્રદ્ધાનો બોલ લીધો, પછી ગુણ અવગુણનો વિષય જનરલ લઈ લીધો, પછી જ્ઞાન નો બોલાવ્યો, હવે ચારિત્રનો બોલ છે કે સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળે છે જેને લીધે સ્વરૂપ સ્થિરતાનું સામર્થ્ય શક્તિ ઉત્પન્ન થાય છે, ઉપયોગ સ્થિર થાય આત્મામાં. પરંતુ પરલક્ષી વિશાળ ક્ષોભસમ વાળું જ્ઞાન હોય તો પણ તેવી ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થઈ શકતી નથી. તેથી કોઈ સ્થિરતા ન આવે. ઘણું આગું જ્ઞાન ઘણું હોય, ઘણા શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન હોય એટલે કંઈ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય એ કારણ નથી. પોતાનું બાર ભમશે. આવે છે ને પદ્મનંદીમાં મુનિરાજ એમ કહે છે કે શાસ્ત્રોમાં ભમતી મતી વ્યભિચારીની છે. એનો અર્થ શું? આગમનો અને શાસ્ત્ર સ્વાધ્યાયનો નિષેધ કર્યો છે એમ એનો અર્થ છે? એમ નથી. પર લક્ષી જ્ઞાનનો નિષેધ કર્યો છે. સ્વલક્ષપણે તો આગમ અવગાહન કરવા યોગ્ય છે અને એમને તો ઉપયોગ બહાર જઈએ પોસાતો નથી. શાસ્ત્રમાં શું કરવા? પોતે જ આગમ છે, જીવંત આગમ તો પોતે છે. તો પોતાના મૂર્તિમંત સજીવન આગમને છોડીને જળ આગમમાં શું કરવા જાય? જરૂર શું છે? પ્રસિદ્ધ વાત છે. ટોડરમલજીએ મોક્ષ માર્ગમાં ઉદ્ધરણ કર્યું છે પદ્મનંદી આચાર્યની વાતનું. ચોથું છેલ્લું, સ્વલક્ષી જ્ઞાનમાં થયેલો આત્મ સ્વરૂપનો નિર્ણય સ્વરૂપની અનન્ય રુચિ ઉત્પન્ન કરે છે, અંતર્મુખી પુરુષાર્થનું જોર એટલે બળ ઉત્પન્ન કરે છે અને અપૂર્વ ચૈતન્ય રસ, અપૂર્વ ચૈતન્ય રસ એટલે સ્વરૂપ મહિમાના કારણથી ઉત્પન્ન થયેલો અપૂર્વ ચૈતન્ય રસ ઉત્પન્ન કરે છે. ખાલી કૃત્રિમતાથી મહિમા કરે છે એમ નહીં. જ્યારે સ્વલક્ષી જ્ઞાનમાં સ્વભાવ જાતિની પરખ આવી, જ્ઞાન પર્યાય ઉપરથી આખો સ્વભાવ લક્ષમાં આવી ગયો, ત્યારે એ સ્વભાવમાં અનંત ગુણની ખાણ જોઈ, અનંત સુખની ખાણ જોઈ, અને એ નિર્ણય સ્વરૂપની અનન્ય રુચિ, ગુણની રુચિ અનન્ય ઉત્પન્ન થઈ. અનન્ય રુચિ એટલે જેનાથી અન્યપણે એટલે જુદાપણે રહી ન શકાય તેને અનન્ય રુચિ કહે છે. રુચિના પ્રકરણમાં એક દ્રષ્ટાંત લીધું છે. સોગાનીજીએ જે વાત લીધી છે કે પતંગીઓ છે, દીવાને જોયા પછી વિચાર કરવા રોકાતું નથી, કેમ કે એને તો રૂપનો વિષય છે, આકર્ષણ છે. સીધો એમાં પોતાની જાતને સ્વાહા કરી દે છે, હોમ કરી દે છે. દીવો બહુ સારો છે ને, બહુ ગમે છે ને, મારે નજીક જવું જોઈએ ને, અત્યારે જવું જોઈએ કે પછી જવું જોઈએ, જરા વિચાર કરી લો. દીવો જોયો નથી અને એ બાજુ ધસ્યું નથી. એ રૂપની અનન્ય રુચિ છે. જે પતંગિયામાંથી જે દીવાના જીવડા થાય છે, જે દીવામાં પડે છે, પોતે બળી જાય છે, એમાંથી થાય છે. તો એને એવી રુચિ અવગુણમાં કેળવી છે. તો ગુણમાં કેટલી કેળવાય? જેમાં સુખ નથી, સુખની ગંધ નથી, કલ્પના માત્ર રમ્ય છે, કલ્પના માત્ર સુખ છે. તો જે વાસ્તવિક અનંત ગુણ, અનંત સુખની ખાણ હોય, એની રુચિ કેવી થાય? જો પોતામાં એ ખાણ ભાસે ને, તો એની રુચિ કેવી થાય? પછી અન્યપણે રહી શકે નહીં. એટલે એમ કહેવાય છે કે સ્વરૂપ નિર્ણયથી જે અનન્ય રુચિ ઉત્પન્ન થઈ, એ રુચિને લીધે જીવ કલાકોમાં કે દિવસોમાં અનુભવ સુધી પહોંચી જાય છે. એનું કારણ સુગાનીજીને કલાકો લાગ્યા છે, દિવસો નથી લાગ્યા. તીવ્ર પુરુષાર્થનો દ્રષ્ટાંત છે. પણ કોઈને મંદ પુરુષાર્થ હોય તો થોડા દિવસો લાગી જાય છે. બાકી અત્યંત મંદ પુરુષાર્થ હોય તો જ મહિનાઓ લાગે, પણ એ 6 મહિનાથી વધારે નહીં. 6 મહિના પહેલા તો ધૂન ઉપડી જ જાય. શરૂઆતનો પુરુષાર્થ મંદ રહ્યો હોય કે વચ્ચે કાંઈ જોગ ખાઈ જાય, પાછળ તો એને ધૂન ઉપડી જ જાય. એવી ધૂન ઉપડે, એવી ધૂન ઉપડે, એ પોતાના સ્વભાવ સિવાય કાંઈ જોતો જ નથી. એ અનુભવમાં આવી જાય છે. સ્વરૂપની અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે. સ્વરૂપના આત્મલક્ષી જ્ઞાનમાં થયેલો આત્મ સ્વરૂપનો નિર્ણય, એ યથાર્થ નિર્ણય છે. એ અંતર્મુખી પુરુષાર્થનું જોર અને અપૂર્વ ચૈતન્ય રસ ઉત્પન્ન કરે છે. પરંતુ પરલક્ષી જ્ઞાનથી આગમના આધારે કરેલો સ્વરૂપનો નિર્ણય, આ દ્રવ્યક્ષેત્ર કાળભાવ ઉત્પાદ ધ્રુવ દ્રવગુણને પર્યાય ગુણગુણીનો ભેદ, આ બધા ભેદ પ્રભેદથી નિર્ણય કરી લે. પણ આત્મ સ્વરૂપના મહિમાને, રુચિને, રસને, પુરુષાર્થને જાગ્રત કરી શકતો નથી. એને તો એ પુરુષાર્થ જ ઉત્પન્ન નથી થઈ શકતો. પુરુષાર્થ ઉપડતો જ નથી. આગમ અનુસાર પરલક્ષી જ્ઞાનથી આત્મા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી આવો છે, સમજી લો. ભૂલ છે કે નહીં? ભૂલ નથી. પણ એનું જ્ઞાન પરલક્ષી છે કે સ્વલક્ષી? પરલક્ષી જ્ઞાનમાં પુરુષાર્થ નહીં ઉત્પન્ન થાય. પુરુષાર્થ નહીં થાય તો અનુભવ પણ નહીં થાય. થોડો વખત એ ધારણા પડી રહેશે, બહુ બહુ તો તે ભાવ પૂરણ, વધુમાં વધુ ભાવાંતર થતા ભાવાંતર થઈ જશે. બીજો ભાવ થતા ભાવ પણ બદલાઈ જશે. ધારણ અને યાદ એની હોય કે મેં કેટલા શાસ્ત્રો વેચ્યા હતા, કેટલી યાદદાસ્ત મને હતી, કાંઈ ખબર નહીં. પરલક્ષી જ્ઞાનમાં સારો થયો પ્રશ્ન, પરલક્ષી જ્ઞાનમાં સંસ્કાર પડવાની યોગ્યતા નથી. સ્વલક્ષી જ્ઞાનમાં નિર્ણય ન થાય તો કદાચ સંસ્કાર થઈ જાય ખરો. એ ક્યારે કે કોઈ કાળે કોઈ આત્મતત્વની પરમાત્મ તત્વની તીવ્ર રુચિ થઈ હોય અને એ કાળે દર્શન ભાવનો અનુભાગ જરા વધારે ઘટી ગયો હોય અને ચાલતા પરિણામમાં જ્ઞાન તે આત્મા, આ જ્ઞાયક તે આત્મા એમ થઈ ગયું કે આવો આત્મા લાગે છે, એમ અસ્પષ્ટ પણ થોડો ભાવભાષણ આવી જાય, સ્પષ્ટ નહીં, સ્પષ્ટ આવે તો ધૂન ઉપડી જાય. પણ એ ચાલતા પરિણામમાં અવલોકન વખતે સ્વલક્ષી પરિણામ સિવાય જગ્યા જ નથી ને સંસ્કારની. એ તો બહુ સાફ વાત છે કે પરલક્ષી ધારણા તો 11 અંગને 9 પૂર્વ સુધી તો અભવી કરે છે, એને સંસ્કાર પડે કે ન પડે, કે ન પડે અભવી છે, એ તો પરિસ્થિતિ નથી. ભવી જીવને સ્વલક્ષી જ્ઞાનમાં કોઈ તીવ્ર રુચિના સ્વરૂપની અધ્યાત્મની રુચિ જોર કરી જાય, ક્યારેક આત્મા સાંભળતા કોઈ શ્રવણ કરનાર એવા જ્ઞાની પુરુષ હોય અથવા કોઈ જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યું હોય ને એને કંઈક લક્ષમાં રહ્યું હોય અને પ્રયત્ન થઈ જાય તો એવા કાળે સંસ્કાર પડી જાય. એ સંસ્કાર ઉગ્યા વિના રહીએ નહીં પાછા. સંસ્કારનું બળ બહુ છે પાછું. એ બીજ પડ્યું એ નિર્મૂળ નહીં થાય. એ બીજમાં ભાવાંતરમાં અંકુર ફૂટે જ છૂટકો કોકને થઈને તે ભાવમાં થાય છે. એવા ઘણા જીવો હોય છે કે એ જ ભાવમાં પાછું સમ્યકમાં આવે અને એનું કારણ એને એ વખતે પ્રત્યક્ષ જ્ઞાની ન હોય, સંસ્કાર એનું કામ કરે તે જ ભાવનો સંસ્કાર. તો કોઈ જીવને બીજા ભાવમાં એ સંસ્કાર ઉગી નીકળે છે પણ એ સંસ્કાર કદી નિષ્ફળ જતો નથી. બહુ મોટી ચમત્કારિક શક્તિ છે આત્માની આરાધના, તો ચમત્કારિક શક્તિ છે જ, કારણ લોકમાં એનાથી કોઈ મોટી ચમત્કારિક શક્તિ નથી. પણ આવા સંસ્કારમાં આટલી ચમત્કારિક શક્તિ છે કે એ બીજને કોઈ નિર્મૂળ નથી કરી શકતો, ભાવાંતરે પણ ઉગી જ નીકળે છે. આ એક એનું પ્રાબલ્ય છે સ્વભાવનું. સ્વભાવમાં અનંત સામર્થ્ય છે એનો આ એક એક કિરણ છે કે એની રુચિ થઈને સંસ્કાર પડ્યો આમ કરી લેશે. પણ દેશના લબ્ધિમાં આવી ગયો હોય સત્પુરુષના યોગમાં અને પછી એવા કોઈ પ્રસંગે કુદરતી એને પોતાના જ્ઞાયનું લક્ષ આવી જાય તો સંસ્કાર પડી જાય છે. જેમ સમ્યક દર્શન થાય એનો મોક્ષ અનિવાર્ય છે, નિયમબદ્ધ છે, કાર્ય કારણ સાથે પ્રતિબદ્ધ છે, એમ આ સંસ્કાર સાથે સમ્યક દર્શન પ્રતિબદ્ધ છે. એવી વાત છે. તો ગુરુદેવને એ વિશ્વાસ આવેલો છે કે આ મારે નિષ્ફળ નહીં જાય. આ વાણી જે નીકળે છે અંદરથી આવે છે, હું તો બોલતા હતા કોઈ વાર બોલેલા છે, પરમાત્માની ગાદીએ બેસીને આ કહેવાય છે. કેટલો એમને આત્મવિશ્વાસ હશે. હું તો કંઈક અમે બખાડા કાઢતા હતા, હું પોતે એટલું જોરથી કહેતા હતા કે પરમાત્માની ગાદીએ બેસીને આ વાત કરીએ છીએ. કેટલો વાણી પોતાને ભાષાનો નિમિત્ત નિમિત્તિક સંબંધ ખાલી નથી જવાની એ વાત નક્કી થઈ ગઈ. ખાલી ગઈ પણ નથી, ખાલી જવાની નથી, ખાલી ગઈ પણ નથી. પણ અનેક જીવોને એમ કે લાભનું કારણ થશે, કોઈ ગણ્યા ગાંઠા જીવોને નહીં પણ અનેક જીવોને થશે. નિર્ણય વખતે તો સંસ્કાર આવી જ ગયા, પણ કોઈ વાર નિર્ણય પહેલા પણ પડી જાય છે. બે તબક્કે પડે છે, બે પ્રકારે સંસ્કાર ઝીલાય છે. નિર્ણય કાળે તો વિચાર કરવાનો પ્રશ્ન નથી કે સંસ્કાર નથી થયા, એ તો સંસ્કાર પડી ગયા. એ બોલ લેવો હોય તો 359 લઈ લેજો, પરમાગમ સાર 359 બોલ. નિર્ણય થતા લક્ષ જોઈએ છે, લક્ષ છૂટતું નથી. ગમે તે કામ કરે, બધે ચિંતનમાં મંથનમાં આત્માનું લક્ષ રહે છે, ભલે સમ્યક દર્શન થયું ન હોય. અને જેટલું કારણ એટલે પુરુષાર્થ આપવો જોઈએ તેટલું કારણ આપ્યું ન હોય તો પણ તે જીવને સમ્યક સંમુખતા થાય છે. તે જીવને અંદર એવી લગ્ની લાગે કે જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું, એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે. નિર્ણયના કાળમાં દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે, જે સંસ્કાર પડે નહીં પડે. નિર્ણયના કાળમાં દ્રઢ સંસ્કાર પડે એ ફરે નહીં. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે, તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે સમ્યક દર્શન થયે જ છૂટકો. 359 બોલ છે. એ સમય ત્યાં નિર્ણયના કાળમાં સન્મુખતા થઈ જાય, સન્મુખતા થાય છે એટલે એને ગણતરીના દિવસોમાં અનુભવમાં આવે. ઓલા જે નિર્ણય વગર સંસ્કાર પીડ્યા હોય છે એમાં સમય નીકળી જાય છે. એમાં કોઈને વર્ષો પછી એ જ ભાવમાં આ લાઈન મળે છે તો કોઈને ભાવાંતરની અંદર દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્ય વગર નિસર્ગાત ઉત્પન્ન થઈ જાય છે એનું કારણ. નહીતર અધિગમ જ સમ્યક દર્શન હોય, પણ નિસર્ગાત જે થાય છે એનું કારણ સંસ્કાર છે. એટલે પરલક્ષી જ્ઞાનથી આગમના આધારે કરેલો સ્વરૂપનો નિર્ણય પણ આત્મ સ્વરૂપનો મહિમા રસ રૂચિ પુરુષાર્થ કાંઈ ઉત્પન્ન કરી શકતો નથી. અને એ તો બધું એને જેટલો પરિશ્રમ ને સમય વ્યતીત કર્યો છે એ બધો નિષ્ફળ જ છે, એનો કોઈ ફળ આવતો નથી. પણ અભિનિવેશમાં ને બીજા દુર્ગુણમાં ન ખેંચાઈ જાય તો નુકસાન થાય એ વધારેમાં, નહીતર એનો બીજો લાભ તો છે જ નહીં એમ કેમ છે. જય ગોપાલ કૃપાળ શ્રી કાનુ દેવ જય વિશ્વા.